એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ચાલો આજે આપણે ગુજરાતી સાહિત્યના વિવેચનના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ. આપણી પાસે છે 1881માં નવલરામ પંડ્યાનું એક ખૂબ જ રસપ્રદ વિવેચન.
હા, અને આ વિવેચન છે હરગોવિંદદાસ કાંટાવાળાના પુસ્તક અંધેરી નગરીનો ગર્ધવ સેન, એક ઉટંગ વાર્તા પર.
બરાબર. તો આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કાંટાવાળાના આ પુસ્તક વિશે નવલરામ પંડ્યા શું વિચારતા હતા, એમણે ક્યાં વખાણ કર્યા, ક્યાં ટીકા કરી,
એમણે વાર્તાને કઈ રીતે જોઈ, અને એમના મતે પુસ્તકનું મહત્વ શું હતું, એ બધું જ.
હા, તો ચાલો આ વિવેચનની બારીકીઓ તપાસીએ. શરૂઆત ક્યાંથી કરીશું? પંડ્યાની પહેલી પ્રતિક્રિયા શું હતી?
જુઓ, શરૂઆત જ થોડી આમ તો નિરાશાજનક કહી શકાય પંડ્યાના દૃષ્ટિકોણથી. કાંટાવાળા એ સમયે જાણીતા લેખક હતા એટલે અપેક્ષા વધુ હતી.
અચ્છા.
પણ પંડ્યા સ્પષ્ટપણે કહે છે કે આ પુસ્તકથી એમને નિરાશા થઈ. એમના મતે કાંટાવાળાએ જાણે એક નવો દેશ અપનાવવાની કોશિશ કરી, એટલે કે નવી શૈલી, પણ એમાં એ સફળ નથી થયા.
એટલે કે પંડ્યાને કાંટાવાળા પાસેથી કંઈક વધુ સારું જોઈતું હતું. તો એમની ટીકાનો મુખ્ય ભાર શરૂઆતમાં ક્યાં હતો?
ભાષા પર.
બિલકુલ.
ભાષા અને શૈલી, એના પર પંડ્યાની ટીકા ઘણી લાંબી અને કહેવાય ને તીખી છે. એ નોંધે છે કે કાંટાવાળાની જે જૂની કૃતિઓ હતી, જેમ કે દેશી કારીગરીના ઉત્સાહી કે પાણીપત, એમાં જે સ્વાભાવિક સરળતા હતી, જે રસ હતો,
હા,
એનો અહીં અભાવ છે. અને ખાસ કરીને પેલી વાત, કાંટાવાળાએ પ્રસ્તાવનામાં લખ્યું હતું કે ગુર્જરી ભાષાને સમૃદ્ધ કરવા ગામડિયા અને પ્રાંત ભેદના શબ્દો વાપરીશું.
ઓ, અને પંડ્યાને નહોતું ગમ્યું?
જરાય નહીં. એનો સખત વિરોધ કર્યો છે.
પણ કેમ? એમનો તર્ક શું હતો? ખાલી શુદ્ધ ભાષાનો આગ્રહ કે બીજું કંઈ?
ના ના, ખાલી શુદ્ધતાવાદ નહીં. એમનો તર્ક વ્યવહારુ હતો અને એ સમયના સાહિત્યના જે વિચારો હતા એ મુજબનો હતો.
એટલે
એમનું કહેવું હતું કે ગ્રામ્ય શબ્દો, જે સુશિક્ષિત વાચક વર્ગ છે, જેમને એ સાહિત્યના મુખ્ય ગ્રાહક માનતા હતા, એમનામાં અણગમો પેદા કરી શકે અને ગ્રંથની ગંભીરતા, પેલી પ્રોઢી, એને નુકસાન પહોંચાડે.
અને પ્રાંત ભેદના શબ્દો,
એના માટે એમનો મુદ્દો એ હતો કે એક પ્રાંતના શબ્દો બીજા પ્રાંતમાં લોકો સમજે નહીં તો પછી એ વાપરવાનો અર્થ શું? લેખન બોહળા વાચક વર્ગ સુધી પહોંચે જ નહીં.
અચ્છા.
રસપ્રદ વાત એ છે કે એ અપ્રચલિત સંસ્કૃત શબ્દોને વધુ સારા ગણે છે, કારણ કે એ ભણેલો વર્ગ સમજી શકે.
હા, આ દર્શાવે છે કે પંડ્યા એક ચોક્કસ પ્રકારની સંસ્કૃત તરફ ઢળતી સાહિત્યિક ભાષાના હિમાયતી હતા.
બરાબર.
તો પછી જો બોલ્યો અને ગામઠી શબ્દો ન વાપરવા હોય તો ભાષાને સમૃદ્ધ કઈ રીતે કરવી? પંડ્યાએ કોઈ રસ્તો બતાવ્યો?
હા, એમણે સૂચવ્યું છે. એમણે કહ્યું કે જો કોઈ સ્થાનિક ઘરખૂણિયા શબ્દ અત્યંત માર્મિક હોય, એનો ભાવ બીજા કોઈ શિષ્ટ શબ્દથી આવે જ નહીં, તો જ વાપરવો.
અને એ પણ શરત સાથે.
હા, અને એ પણ નીચે ટીપ, એટલે કે સમજૂતી સાથે. આ બહુ જ આમ જુઓ તો નિયંત્રિત અને સમજી વિચારીને પ્રયોગ કરવાની વાત છે. બોલીઓના શબ્દો ભરી દેવાની વાત નથી. એકરૂપતા અને સ્પષ્ટતા પર એમનો ભાર હતો.
સમજાયું. શબ્દ પ્રયોગ સિવાય વાક્ય રચના વિશે પણ એમને વાંધો હતો?
ચોક્કસ. એ ટીકા કરે છે કે કાંટાવાળાએ પોતાની જે સહજ સરળ શૈલી હતી તે છોડી દીધી અને કૃત્રિમ, ડોળ ભરી અને જેને કહેવાય ક્લિષ્ટ, એટલે કે અઘરી વાક્ય રચના અપનાવી છે.
કોઈ ઉદાહરણ આપ્યું છે એમણે?
હા, પુસ્તકનું પહેલું જ વાક્ય, જે અડધું પાનું લાંબુ છે, કાદંબરી નામના ઉત્તમ પુસ્તકમાંથી શરૂ થાય છે.
અડધું પાનું?
હા. પંડ્યા પૂછે છે કે ભાઈ, આટલું લાંબુ જટિલ વાક્ય કેટલા વાચકો સમજશે, એની સાથે જોડાશે કેવી રીતે? એમના મતે આ તો લેખક જાણે પોતાનું પાંડિત્ય બતાવતા હોય એવું લાગે, જે વાચકને ઉલટાનો દૂર કરે.
એટલે ભાષા અને શૈલીના સ્તરે પંડ્યાને ગંભીર વાંધા હતા. આ બધી ખામીઓનું કોઈ કારણ એમણે દેખાયું?
પંડ્યા પોતે જ કાંટાવાળાની પ્રસ્તાવનામાંથી એક વાક્ય ટાંકે છે કે આ પુસ્તક જુદે જુદે સ્થળે, જુદે જુદે સમયે અને મનની જુદી જુદી સ્થિતિની અંદર લખાયું હતું.
ઓ,
એટલે પંડ્યા થોડી નરમાશ રાખીને અનુમાન કરે છે કે કદાચ શૈલી અને અર્થમાં જે અસંગતતા દેખાય છે એનું કારણ આ અવ્યવસ્થિત રીતે લખાયું હોઈ શકે. પણ પછી એ કહે છે કે ચલો આ બધું છોડીને વાર્તાના ક્ષીર, એટલે કે સાર તરફ વળીએ.
હા, અહીંયા વાત રસપ્રદ બને છે. આટલી બધી ટીકા પછી વાર્તાના વિષય વસ્તુ વિશે, એની રજૂઆત વિશે પંડ્યા શું કહે છે?
જુઓ, પંડ્યા વાર્તાનો સારાંશ આપતા કહે છે કે આ એક કાલ્પનિક રાજ્ય અંધેરી નગરીની વાત છે. રાજા છે ગર્ધવસેન.
નામ જ સૂચક છે.
બિલકુલ, નામ પ્રમાણે જ મૂર્ખ. કોઈ ચોક્કસ સમય કે સ્થળનું બંધન નથી, એટલે જેને દેશને કાળ વિનાની ઉટંગ વાર્તા કહી છે.
અને પાત્રો?
પાત્રો પણ એવા જ. નામો વ્યંગ્યાત્મક. ગંડુપુરી પ્રધાન, દુર્બળસિંહ સેનાપતિ, બોથડપંથ ખજાનચી, અજ્ઞાનભટ્ટ ન્યાયાધીશ, લિસ્ટ લાંબુ છે.
નામો પરથી જ લાગે છે કે આખી વાત વ્યંગમાં જ કહેવાઈ હશે. પણ પંડ્યાને પાત્રાલેખનમાં કંઈ ઊંડાણ લાગ્યું, કંઈ દમ લાગ્યો?
ના, બિલકુલ નહીં. એ જ તો એમની મુખ્ય ટીકા છે. કહે છે કે પાત્રોમાં સુસંગતતાનો સદંતર અભાવ છે.
એટલે
એક જ પાત્ર ક્યારેક જુઓ તો અત્યંત લુચ્છું અને ચાલાક લાગે, અને બીજી ક્ષણે સાવ સાવ મૂર્ખ કે ઘેરું લાગે.
અચ્છા, એનું કારણ શું માનતા હતા પંડ્યા?
એમનું અનુમાન એવું છે કે લેખકે કદાચ પેલી ભાટચારણોની વાતો હોય ને, દેશી રજવાડાના અંધેર અને જુલુમ વિશેની,
હા હા,
એ લોકકથાઓ કે કિસ્સાઓ લઈને વાર્તામાં આડેધડ ભેળવી લીધા છે. એનાથી પાત્રો જીવંત વ્યક્તિઓ જેવા નથી લાગતા, પણ જાણે કાર્ટૂન જેવા બની ગયા છે.
અને પેલી આડકથાઓ જે ભાટની વાતો પર આધારિત હતી એમ કહ્યું, એના વિશે શું મત હતું?
હા, પંડ્યા એ સ્વીકારે છે કે આ આડકથાઓ જો તમે અલગથી વાંચો તો રમૂજી છે, અને તે સમયના દેશી રજવાડાની પોલ ખોલે છે. અચ્છા, ઝપાટા મારે છે એમના પર.
પણ
એમની મુખ્ય ફરિયાદ એ છે કે આ કથાઓ મૂળ વાર્તાના પ્રવાહ સાથે બરાબર વણાયેલી નથી. એ મુખ્ય કથાને વારંવાર તોડે છે, વાર્તાની ગતિ ધીમી પાડે છે,
અને પાત્રોને વધુ અસ્વાભાવિક બનાવે છે.
બરાબર. પંડ્યાના મતે આ આડકથાઓના વગર વિચારીએ ભેળવી દેવાથી વાર્તાની જે કલાત્મકતા હોવી જોઈએ એને નુકસાન થયું છે.
સમજાયું. તો આ બધી શૈલી, પાત્રો અને આડકથાઓની ટીકાઓની વચ્ચે પંડ્યાએ જે મૂળ વાર્તા જોઈ, જે ક્ષીરની વાત કરી હતી, તે શું હતી?
હા, પંડ્યા આ છૂટક બનાવો અને અસંગત પાત્રો વચ્ચે એક મુખ્ય કથાનો દોર પકડી પાડે છે. એ આ પ્રમાણે છે. ગર્ધવસેન જે લાડકોડમાં ઉછરેલો કુંવર છે, એ ગાદી આવતા જ ખરાબ સોબતમાં ફસાઈ જાય છે. સારા માણસો દૂર થઈ જાય છે, અને ગંડુપુરી નામનો એક સ્વાર્થી બાવો જે રાજાનો નાનપણનો ઓળખીતો હતો એ પ્રધાન બની જાય છે,
અને પછી એ સત્તા હથિયારવા પ્રયાસ કરે છે.
હા, ગંડુપુરી રાજાને વ્યસનોમાં અને ભોગવિલાસમાં ડૂબાડી દે છે જેથી પોતે રાજ કરી શકે. રાજાની એક ડાહી રાણી છે, સગુણ સુંદરી,
હા,
એ વિરોધ કરે છે, એટલે ગંડુપુરી એના પર ઝેર દેવાનો ખોટો આરોપ મૂકીને એને કેદ કરાવી દે છે.
એટલે સત્તા લગભગ પૂરી રીતે ખરાબ લોકોના હાથમાં જતી રહે છે.
લગભગ એમ જ. પછી રાજા કૌભાંડમતી નામની બીજી એક કુપાત્ર સ્ત્રીને પરણે છે. એ રાજાને અફીણ અને દારૂના રવાડે ચડાવે છે.
અચ્છા.
ગંડુપુરી પોતાની પકડ જાળવી રાખવા તાની નામની એક નર્તકીનો ઉપયોગ કરે છે, પણ પછી એ નર્તકી પોતે જ બહુ શક્તિશાળી બની જાય છે.
એટલે પાછો સત્તા સંઘર્ષ.
હા, આખરે ગંડુપુરી અને કૌભાંડમતી ભેગા મળીને તાનીને પણ કેદ કરી દે છે, અને રાજા પર એમનું સંપૂર્ણ નિયંત્રણ આવી જાય છે. પંડ્યા આ બધા વળાંકોને નાટકીય ગણે છે, પણ થોડા અસ્વાભાવિક પણ કહે છે.
અને પછી પેલું રાજકુમાર જયસિંહ વિરુદ્ધનું ષડ્યંત્ર આવે છે, બરાબર?
બરાબર. મુખ્ય કાવતરું એ છે કે સગુણ સુંદરીનો જે પુત્ર છે જયસિંહ, જે સાચો વારસદાર છે, એને ખતમ કરવો,
અને એની જગ્યાએ
એક ખોટો વારસદાર રાયભાણજી ને સ્થાપિત કરવો. આમાં પેલી ઢેડી અને રબારણના છોકરાની અદલાબદલીવાળી અત્યંત અવિશ્વસનીય ઘટના પણ આવે છે.
હા, એ તો ઘણી ફિલ્મી લાગે છે.
પછી જયસિંહને એના મોસાળમાં મારી નાખવાનો પ્રયાસ થાય છે, પણ એ બચી જાય છે, અને હત્યારા પાસેથી એક કટાર મળે છે જેના પર રાજા ગર્ધવસેનનું નામ કોતરેલું હોય છે.
આ મુદ્દો પંડ્યાની ટીકા માટે અગત્યનો બન્યો હશે, ખરું ને? ખાસ કરીને રાજાની પ્રતિક્રિયા પર.
બરાબર પકડ્યું. પંડ્યા નોંધે છે કે જ્યારે આ કટારની વાત રાજા સુધી પહોંચે છે ત્યારે પેલો મૂર્ખ ગણાતો ગર્ધવસેન અચાનક જ બધું સમજી જાય છે.
એમ?
હા, એ સમજી જાય છે કે આ કાવતરું કૌભાંડમતીનું જ હોવું જોઈએ. પંડ્યા અહીં પાત્રાલેખનની ગંભીર અસંગતતા પર આંગળી મૂકે છે કે ભાઈ, આટલો મૂર્ખ રાજા એકાએક આટલો હોશિયાર કઈ રીતે થઈ ગયો?
અને જો સમજી ગયો તો પછી કંઈ કર્યું કેમ નહીં?
એ જ તો સવાલ છે. એ નિષ્ક્રિય કેમ રહ્યો? આનાથી વાર્તા પર ભરોસો નથી બેસતો, એમ પંડ્યા કહે છે.
સમજી ગઈ. અને કથાનો અંત કેવી રીતે આવે છે? પંડ્યા એના વિશે શું નોંધે છે?
અંત તો અત્યંત નાટકીય છે. પેલી કૌભાંડમતી અને ગંડુકુરી નશામાં ધૂત રાજા પાસે ખોટા દસ્તાવેજો પર સહી કરાવી લે છે અને પછી એને ઝેરનો પ્યાલો આપે છે. જેવો રાજા પ્યાલો મોઢે માંડવા જાય છે, બસ એ જ ક્ષણે
એ હીરોની એન્ટ્રી.
બિલકુલ. રાજકુમાર જયસિંહ અને એના મામા સૈન્ય સાથે આવી પહોંચે છે. ખલનાયકો પકડાઈ જાય છે, રાજા બચી જાય છે.
અને પછી
જયસિંહ પિતાના નામે રાજ ચલાવે છે, સુધારા કરે છે. પિતાના મૃત્યુ પછી પોતે રાજા બને છે. પંડ્યા આ અંતને થોડો બોધ આપનારો ગણાવે છે, ખાસ કરીને નવા રાજાઓ માટે. પણ એકંદરે એને બહુ મેલોડ્રામેટિક, એટલે કે અતિ નાટકીય માને છે.
ઓકે, તો આખી વાર્તા અને એની રજૂઆતનું વિશ્લેષણ કર્યા પછી પંડ્યાનું છેવટનું મૂલ્યાંકન શું રહ્યું? એમણે આ પુસ્તકને સાહિત્યના કયા ખાનામાં મૂક્યું?
જુઓ, એ ઉટંગ વાર્તા તો કહે જ છે, એટલે કે અતિશયોક્તિ ભરેલી કાલ્પનિક કથા. પણ સાથે સાથે એને આસુરી કાવ્ય તરીકે પણ ઓળખાવે છે.
આસુરી કાવ્ય, એનો અર્થ શું?
આસુરી કાવ્ય એટલે એવું સાહિત્ય જે માણસના દુર્ગુણો, ખરાબીઓ, નકારાત્મક પાસાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે.
અચ્છા.
પંડ્યાના મતે આપણી ભારતીય પરંપરામાં, જેને એ આર્ય પરંપરા કહે છે, અને સારા પશ્ચિમી સાહિત્યમાં પણ આવા ચિત્રણને નિંદનીય ગણવામાં આવે છે.
કેમ?
કારણ કે એમનું માનવું હતું કે દુર્ગુણોનું રસપ્રદ વર્ણન કરવાથી ભલે છેલ્લે એ પાત્રોને સજા થતી બતાવી હોય તો પણ યુવાનો પર એની નકારાત્મક અસર પડી શકે છે. આ એ સમયની નૈતિક અને બોધ આપવા પર ભાર મૂકતી સાહિત્યિક દ્રષ્ટિ બતાવે છે.
એમણે કોઈ પશ્ચિમી લેખક સાથે સરખામણી કરી હતી આ બાબતે?
હા, કરી હતી. GWM રેનોલ્ડ્સ સાથે. એ અંગ્રેજ લેખક ત્યારે બહુ લોકપ્રિય હતા, પણ એમની નવલકથાઓ સનસનાટી ભરી અને ઘણીવાર નૈતિક રીતે આમ તો શંકાસ્પદ ગણાતી.
ઓકે.
પણ પંડ્યા તરત જ સ્પષ્ટતા કરે છે કે આ સરખામણી ખાલી આસુરી પ્રકાર પૂરતી જ છે. એમના મતે કાંટાવાળામાં રેનોલ્ડ્સ જેવી પાત્રાલેખનની શક્તિ નથી કે કથાનક ગૂંથવાની કુશળતા પણ નથી. અને પછી એક મજાની વાત કહે છે. એ કહે છે કે આ ખામી એક રીતે સારી છે.
એમ? કઈ રીતે?
કારણ કે કાંટાવાળામાં રેનોલ્ડ્સ જેવી શક્તિ નથી, એટલે દુર્ગુણ ઓછા આકર્ષક રીતે રજૂ થયા છે, અને એટલે વાચક પર ખરાબ અસર થવાની શક્યતા ઘટી જાય છે.
વાહ, આ તો રસપ્રદ તર્ક છે. તો ટૂંકમાં કહીએ તો પંડ્યાની મુખ્ય ફરિયાદો કઈ કઈ ગણાય?
મુખ્ય ફરિયાદો જો આ પ્રમાણે: એક, ભાષાની કૃત્રિમતા અને બોલીઓના અયોગ્ય પ્રયોગ. બીજું, અત્યંત અઘરી અને ડોળ દેખાડતી વાક્યરચના. ત્રીજું, દુર્ગુણોનું અતિશયોક્તિ ભર્યું ચિત્રણ, જેને એ આસુરી કાવ્ય કહે છે.
હા.
ચોથું, પાત્રોમાં સુસંગતતાનો સદંતર અભાવ. પાંચમું, મુખ્ય વાર્તા સાથે બરાબર ન જોડાયેલી આડકથાઓ. અને છઠ્ઠું, મુખ્ય પાત્ર ગર્દવસેનને સાવ મૂર્ખ બનાવી દેવાથી વાર્તાનો રસ અને ગંભીરતા ઘટી જાય છે.
આટલી બધી ટીકાઓ પછી શું પંડ્યાને પુસ્તકમાં કંઈ જ સારું ન લાગ્યું? એનો કોઈ સંભવિત પ્રભાવ કે ઉપયોગીતા એમને દેખાઈ?
હા, થોડી દ્વિધા સાથે, પણ એમણે કેટલાક મુદ્દા સ્વીકાર્યા છે. એ માને છે કે જો લેખકનો હેતુ રાજા રજવાડાને બોધ આપવાનો હોય તો એ સફળ નહીં થાય.
કેમ?
કારણ કે ગર્દવસેન જેવું નામ અને આવું ચિત્રણ જોઈને એ લોકો તો ઉલટાના ચીડાશે.
બરાબર.
પરંતુ સામાન્ય વાચકો માટે અને ખાસ કરીને પરદેશીઓ માટે આ પુસ્તક ભલે એમાં અતિશયોક્તિ હોય તો પણ દેશી રજવાડાની અંદરની જે છુપાયેલી કાળપ છે, જે અંધેર અને ભ્રષ્ટાચાર છે, એ જાણવા માટે મહદઅંશે સાચું સાધન બની શકે છે.
અચ્છા, એટલે એનું એક દસ્તાવેજી મૂલ્ય ખરું એમના મતે?
હા, થોડું ઘણું. અને એ પણ સ્વીકારે છે કે પુસ્તકમાં જ્યાં નીતિ અને સારા બોધની વાતો આવે છે એ ભાગ સારો લખાયો છે, છઠ્ઠાથી લખાયો છે, એટલે પુસ્તક સાવ નકામું નથી એમ પણ કહે છે.
સરસ. ચાલો તો હવે આ આખી ચર્ચામાંથી આપણે મુખ્ય તારણો કાઢવાનો પ્રયાસ કરીએ. પહેલું તારણ શું કહી શકાય?
પહેલું તારણ મારા મતે એ છે કે નવલરામ પંડ્યાના 1881ના વિવેચન મુજબ અંધેરી નગરીનો ગર્દવસેન એ સમકાલીન દેશી રજવાડાના શાસન પર ટીકા કરવાનો એક પ્રયાસ હતો. એ વાસ્તવિકતાનું અતિશયોક્તિ ભર્યું છતાં આંશિક પ્રતિબિંબ તો પાડતો હતો.
પણ કલાત્મક રીતે, એટલે કે ભાષા, શૈલી, પાત્રાલેખન અને વાર્તાના બંધારણની દ્રષ્ટિએ એમાં ગંભીર ખામીઓ હતી.
બરાબર. બીજું તારણ?
બીજું તારણ એ લઈ શકાય કે પંડ્યાની આ ટીકા એ સમયના ગુજરાતી સાહિત્ય જગતમાં ચાલતા કેટલાક મહત્વના પ્રશ્નો પર પ્રકાશ પાડે છે, જેમ કે સાહિત્ય માટે કઈ ભાષા યોગ્ય, પ્રમાણભૂત શિષ્ટ ભાષા કે બોલીઓ,
અને સાહિત્યનો હેતુ શું? બોધ આપવો કે મનોરંજન કરવું? વાસ્તવિકતા કેવી રીતે રજૂ કરવી? વિશ્વસનીયતા જરૂરી છે કે અતિશયોક્તિ ચાલે? આ બધા મુદ્દાઓ પંડ્યાના વિવેચનમાં દેખાય છે, અને પંડ્યા સ્પષ્ટપણે શિષ્ટ ભાષા, બોધ અને કલાત્મક સંયમના પક્ષે હતા.
અને ત્રીજું, કદાચ એમ કહી શકાય કે પંડ્યાની આટલી આકરી ટીકા છતાં તેમણે પુસ્તકના વિષયવસ્તુની જે તે સમયની પ્રસ્તુતતા હતી
અને એમાં જે રાજકીય સામાજિક ટીકાની સંભાવના હતી એને પરોક્ષિત સ્વીકારી હતી.
હા, ભલે આસુરી કાવ્ય કહીને એને નૈતિક રીતે વખોડ્યો, પણ તે સમયના શાસનની કાળી બાજુ બતાવવાની પુસ્તકની જે શક્તિ હતી એને એમણે સાવ નકારી નહોતી કાઢી.
બરાબર. એ દર્શાવે છે કે પંડ્યા ખાલી કલાત્મક ગુણવત્તા જ નહોતા જોતા, પણ સાહિત્ય સમાજ માટે શું કરી શકે એના વિશે પણ વિચારી રહ્યા હતા.
અને આ ચર્ચાના અંતે પેલો એક વિચારવા જેવો મુદ્દો.
હા, અંતિમ વિચારે મૂકી શકાય કે પંડ્યાએ જે સાહિત્યને ઉટંગવારતા કે આસુરી કાવ્ય કહીને વખોડ્યું, એટલે કે વ્યંગાત્મક, અતિશયોક્તિ ભર્યું કે નકારાત્મક પાસાઓ પર વધુ ધ્યાન આપતું સાહિત્ય, એનું સમાજમાં શું સ્થાન હોઈ શકે? શું આવી કૃતિઓ ભલે પંડ્યાના કલાત્મક માપદંડો પર કદાચ પૂરી ન ઉતરે, છતાં પણ સામાજિક જાગૃતિ લાવવામાં, કોઈ મુદ્દા પર ચર્ચા જગાવવામાં કે પછી સત્તાની સામે અવાજ ઉઠાવવામાં કોઈ ભૂમિકા ભજવી શકે છે?
ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. પંડ્યાના સમયમાં પણ અને આજના સમયમાં પણ આ એટલો જ પ્રસ્તુત છે.
બિલકુલ.
તો આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત અહીં પૂરી કરીએ. આપણે નવલરામ પંડ્યા દ્વારા 1881માં હરગોવિંદાસ કાંટાવાળાના પુસ્તક અંધેરી નગરીનો ગર્દવસેન પર લખાયેલા વિવેચનની ખરેખર બારીકાઈથી ચર્ચા કરી.
હા, તેના મુખ્ય મુદ્દાઓ અને તેના મહત્વને સમજવાનો પ્રયાસ કર્યો.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.